Peletici.
Perfecto.
Aleva yo el pelo, Peletici. તે સર્વ શુભાશુભ કર્મનો ક્ષય કરીને નિર્વાણ સ્થાન મોક્ષ પદ પામવું તે છે. આ પદની પ્રાપ્તિનો માર્ગ તે સમ્યક ચારિત્ર છે. જ્ઞાનથી વસ્તુનો બોધ કર્તવ્યનું ભાન થયા પછી દર્શન દ્વારા તે બાબતમાં દ્રઢ સદ્ધાન આવ્યા પછી તે પ્રમાણે વર્તન કરવું અને નિશાનવાળું સાધ્ય પ્રાપ્ત કરવું એ સમ્યક ચારિત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. ચારિત્ર એટલે વર્તન, ચારિત્ર એટલે આઠ કર્મનો જે સંચય થયેલો છે તેને કાઢી નાખો. તેનું ફળ આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થવી, આત્માની દબાયેલી અનંત શક્તિઓને પ્રગટ કરવી તે છે. ચારિત્ર ગ્રહણ કરનાર જીવોનો ઉત્સાહ અને શારીરિક તથા માનસિક બળના પ્રમાણમાં ચારિત્રના અનેક ભેદો છે. તે અપેક્ષાએ સ્થિરકલ્પી, જીનકલ્પી, સ્વયંભૂત અને પ્રત્યેકભૂત એમ ચાર પ્રકારના ચારિત્ર ધારણ કરનાર જીવોના ભેદ છે. કાર્ય તો એક જ કરવાનું છે અને તે કે સર્વ શુભાશુભ કર્મનો ક્ષય કરી અને નિર્વાણ સ્થાન મોક્ષપ્રદ પામવું. તે બધું કરીને આ એક જ કરવાનું છે. હવે આ પદ પ્રાપ્તિનો માર્ગ શું છે? તો સમ્યક ચારિત્ર છે. એના માટે કહે છે કે જ્ઞાનથી જો વસ્તુનો બોધ થાય, પોતાનું કર્તવ્યનું ભાન થાય અને પછી દર્શન એટલે કે શ્રદ્ધા જો આવ્યા પછી તે પ્રમાણે વર્તન કરવું અને પોતાનું નિશાન જે મુક્તિનું છે તે ચારિત્ર દ્વારા પ્રાપ્ત કરવું પ્રાપ્ત થાય છે. ચારિત્ર એટલે વર્તન અને ચારિત્રથી આઠ કર્મનો જે સંચય થયો છે તેને કાઢી નાખવા તે અને તેનું ફળ શું? તો કે આત્માને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય અને આત્માની અનંત શક્તિ છે, અનંત ગુણો છે, એ શક્તિઓ પ્રગટ કરવી તે છે. આ ચારિત્ર ગ્રહણના જીવોમાં ઉત્સાહ અને શારીરિક અથવા તો માનસિક બળના પ્રમાણમાં ચારિત્રના અનેક ભેદો કીધા છે. એ પ્રમાણે ચાર ભેદ છે: સ્થિરકલ્પી, જીનકલ્પી, સ્વયંભૂત અને પ્રત્યેક. આવા પ્રકાર ધારણ કરનાર જીવોના હોય છે.
અહીંયા વાત ફક્ત ચારિત્રની છે કે ચારિત્રનો હેતુ શું?
તો કર્મનો ક્ષય કરી મુક્તિ પ્રાપ્ત,
મુક્તિ કરી. કરવાનું કાર્ય તો એક જ છે,
એક જ
લક્ષ્ય પણ, એક જ નિશ્ચય પણ, એક જ. પછી કોઈ મનુષ્ય ઉતાવળો ચાલે, કોઈ ધીરો ચાલે, કોઈ સીધે રસ્તે જાય, કોઈ કેડીઓથી જાય, જે થાય તે, પરંતુ પહોંચવાનું સ્થાન તો એક જ છે. એટલે ચારિત્ર શેના માટે છે? કે લક્ષ્ય એક નક્કી છે. લક્ષ્ય શું છે?
મુક્તિ પ્રાપ્ત,
મુક્તિ. અને મુક્તિનો અર્થ થયો
સર્વકર્મ,
સર્વકર્મોનો ક્ષય. તો ચારિત્ર કર્મનો ક્ષય કરવા માટે જે વર્તન, જે વ્યવહાર, જે આચાર આચરવામાં આવે તે ચારિત્ર. જો તેનાથી કર્મનો ક્ષય ન થતો હોય તો તે ચારિત્ર નથી. તો આવી આત્માની તો અનંત શક્તિઓ છે, પણ આ બધું આધાર ચારિત્ર ઉપર છે. અને ચારિત્ર ગ્રહણ કરનાર, પાલન કરનાર એ જીવનો જે ઉત્સાહ, જેવી શક્તિ, એ પ્રમાણે એને ફળ મળે છે. આગળ એ બધા સાધુઓના પ્રકાર છે. સ્થવિર કલ્પી એટલે ગચ્છમાં રહેનારા સાધુઓ, જીનકલ્પી એટલે એકલા વિચરનારા સાધુઓ, સ્વયં બુદ્ધ એટલે તીર્થંકર, અને પ્રત્યેક બુદ્ધ કોઈ પૂર્વના કારણથી જેને બોધ થાય છે તે. આ બધા જુદા જુદા જીવોના પ્રકાર છે.
કોઈ પણ જીવની હિંસા પોતે કરવી નહીં, બીજા પાસે કરાવવી નહીં અને હિંસા કરનારને અનુમોદન આપવું નહીં. આ હિંસા મન, વચન અને શરીર વડે કરવી નહીં, કરાવવી નહીં અને કરવાની અનુમોદના કરવી નહીં. એમ નવ ભેદે પ્રથમ મહાવ્રત પાલન કર્યું કરવું. પાંચે પાંચ વાંચી લો મહાવ્રત કે એક એક વાંચીએ.
મહાવ્રતની વાત કરી છે, પહેલામાં શું મૂક્યું?
હિંસા,
અહિંસા.
હા, અહિંસા, સોરી.
તો એ અહિંસા કેવી રીતે કીધી છે?
નવ ભેદ
કયા કયા? એટલે આ નવ કોટી જે કહે છે એ નવ કોટીની સમજ અહીંયા આ સમજી લેવાની. એ તો જો નહીં સમજાય તો ફરી પાછા જે દી આવશે તે દી નવ કોટી એટલે શું
પાછી યાદ કરશું.
અને મન વચન કાયા ફેરે, ત્રણ તારી નવ થઈ ગયા. ચાલો બીજું.
બીજા હવે મહાવ્રતમાં મન વચન કાયા વડે અસત્ય બોલવું નહીં, બીજા પાસે અસત્ય બોલાવવું નહીં, અને અસત્ય બોલનારાને અનુમોદન આપવું નહીં, એ પ્રમાણે બીજું મહાવ્રતનું પાલન કરો. એમાં પણ નવ જ છે. મન વચન કાયા વડે પોતે બોલવું નહીં, બીજા પાસે બોલાવવાનું નહીં, અને જે બોલે એને મદદ કરવી નહીં.
શું ન બોલવું?
અસત્ય. હા, અસત્ય જ કીધું. ના, બધું થોડું બેસેલું જ ના લો, ન સંભળાણો.
બરોબર, ચાલો ત્રીજું.
ત્રીજા મહાવ્રતમાં મન વચન શરીરે કરી નાની મોટી ચોરી કરવી નહીં, કરાવવી નહીં, અને ચોરી કરનારની પ્રશંસા પણ ન કરવી, અને ધણીની વસ્તુના એટલે કે માલિકની આજ્ઞાથી પોતાને ખપી શકે તેવી વસ્તુ ગુરુવાદિક આજ્ઞાએ ગ્રહણ કરવી, એ ત્રીજું મહાવ્રત છે. ત્રીજું મહાવ્રતમાં પણ એમ જ છે કે મન વચન અને શરીરે કરી નાની મોટી કોઈ ચોરી કરવી નહીં, અને કરાવી નહીં, અને અનુદાન અને એની પ્રશંસા પણ ન કરવી, કરવી હોય એની પ્રશંસા પણ ન કરવી, અને માલિકની આજ્ઞા વિના પોતાની ખપી શકે એવી જ વસ્તુ ગુરુવાદિકની આજ્ઞા એ જ ગ્રહણ કરવી. આ સાધુ સાધીનું છે ને, એમાં ગુરુવાદિકની આજ્ઞા કીધું એટલે
એટલી વાત સાધુ સાધવીની. પણ વ્રત તો બધાના છે ને,
વ્રત બધા.
તું પાસે તમે પણ ટૂંકું કરતા
ના, ગુરુવાદિક કીધું ને એટલે.
પણ એ પછી કીધું, પણ આગળ કીધું, આગળની ત્રણ લીટી કઈ છે જ નહીં. તો એ સમજાવો ને કે ચોરી નો અર્થ,
ચોરીમાં મન વચન,
ચોરી નો અર્થ શું?
કોઈની વસ્તુ લેવી નહીં પૂછ્યા વિના, કોકની આજ્ઞા.
પણ પેલા એક સમજવાનું, ચોરી એટલે શું?
ચોરી એટલે કોઈની પૂછ્યા વિનાની કોઈ વસ્તુ કોઈની લેવી નહીં,
કોઈ આપે નહીં એ વિના લેવું નહીં, અદત્ત દીધા વિના કોઈ ચીજ ગ્રહણ કરવી નહીં. આ જૈન દર્શનની વ્યાખ્યા છે. શું? અદત્ત. અને પછી બાકી તો બધું કોઈના લીધા વિના, પૂછ્યા વિના, જાણ વિના, આવું બધું ઘણું બોલશી. એના કરતાં એક જ વસ્તુ આવી જાય કે કોઈએ આપી ન હોય, અદત્ત. અદત્ત વિનાનું કંઈ પણ ગ્રહણ થાય એટલે કોઈએ આપ્યું નહીં અને ગ્રહણ કર્યું તો એ શું કહેવાય? આ જો સાદી વાત સમજાઈ જાય,
કોઈને આપ્યા વિના લેવી નહીં,
એનો મતલબ કે કોઈ ચીજ મારી
નથી.
ખ્યાલ આવી ગયો અર્થ કેટલો સૂક્ષ્મ છે? કે જગતનો કોઈ પણ પદાર્થ છે મારું તો નથી જ. અને પછી જે કે માલિકની આજ્ઞાથી પણ વસ્તુ લેવી, એ સાધુઓને એ પણ કેવી રીતે લેવી?
ગુરુવાદિકની આજ્ઞા,
ગુરુની આજ્ઞા,
ગુરુવાદિક.
માલિક આપનાર પણ છે, પોતાને ખપ પણ છે. ત્યાં એક વિશેષ વાત મૂકી છે ચારિત્રની, કે આજ્ઞા, ગુરુની આજ્ઞાએ ગ્રહણ કરવી. ચોથું. પાછળ નહીં બોલે કોઈ? વાંચે તો ખરા ને, તમે શરૂ તો કરાવો, વંચાવો. વાંચન તો કરવું જ. Yeah.
ચોથા મારા વતમાં મન અને શરીર વડે દેવ મનુષ્ય અને તિર્યંશ સંબંધી મૈથુન સેવ નહીં અને સેવરાવું નહીં અને સેવનારાની પ્રશંસા કરવી નહીં એ ચોથું મહાવત છે. એટલે આમાં તિર્યંશ એટલે આપતું નહીં આવે અને એનું સેવવું નહીં અને સેવરાવું નહીં અને સેવનારાની પ્રશંસા કરવી નહીં એ એટલે શું થાય.
બરોબર છે. એ અબ્રહ્મનું સેવન કરવું નહીં, કરાવવું નહીં અને કોઈ કરતું હોય તો પણ એની અનુમોદના કરવી નહીં. પછી
પાંચમા વ્રહવતમાં ધન્ય અને ધાન્યાદિ નવ પ્રકારનો પરિગ્રહ મન વચન શરીર વડે રાખવાનો અને રખાવવાનો અને અનુમોદન કરવાનો ત્યાગ કરવામાં આવે છે. એટલે ધન નહીં આપણે કે આ બધું ધનનું આવે આ મોહ માયાની.
આ ધન ધાન્યાદિ કેટલા પ્રકાર છે? નવ. એ પુનિતાબેન કે છે સાંભળો, નવ પ્રકારનો પરિગ્રહ. રેખાબેન છે આ પેલા અંતર નથી, નવ પ્રકારનો પરિગ્રહ છે એ બાહ્ય છે. જો આટલું બેસી જાય અને આભ્યંતર પર કેટલા પ્રકારના છે? 14 પ્રકારના છે. બાહ્ય 9 પ્રકારનો છે. એટલે ઘણી વાર ભેદ હોય હે, હા બોલો ને, પણ 9 પ્રકાર કીધા છે. તો કયા છે એ સુલેખાબેન કે? આ 10 બોલો પણ, તો એમાં 10માં 9 તો જશે. ધન ધાન્ય સોનું રૂપું ક્ષેત્ર વસ્તુ જમીન ચોપગા દ્વિપદ હા દાસચગા એ બધા પરિગ્રહ 9 પ્રકારનો બાહ્ય પરિગ્રહ છે. એનો રાખવું રખાવવું અને અનુમોદન કરવાનો ત્યાગ. આગળ
આ પ્રમાણે ચારે પ્રકારના સાધુઓને 5 મહાવ્રતો પાલન કરવાનું હોય છે. વિશેષમાં ધર્મોપકરણ સંયમમાં સહાયક વસ્ત્ર પાત્ર ઓછા વત્તા રાખવા કે ન રાખવાના સંબંધમાં તેઓ વચ્ચે તફાવત હોય છે. સાધુઓને પાલન કરવાનું.
હવે જે 4 પ્રકારના સાધુ કીધા, કયા કીધા 4? સ્થવિર. એની અંદર આ સંયમના સાધનોની અંદર ઓછા વત્તા છે એટલો ભેદ હોય. હવે આગળ એનું વિગત આવે છે. પહેલું પ્રકાર આવે છે કયો? સ્થવિર કલ્પી. સ્થવિર કલ્પી સાધુઓના આચારની અંદર મુખ્યતા શું છે એ અહીંયા સમજાવ્યું છે. આગળ બોલો.
સ્થવિર કલ્પી સાધુઓમાં બાળ, ગ્લાન, વૃદ્ધ, તપસ્વી, રાજકુમારાદિ અનેકનો સમાવેશ થાય છે. તેઓની શારીરિક સંપત્તિ નબળી હોવાના કારણે વસ્ત્ર પાત્રાદિની જરૂર રહે છે. આ કલ્પમાં આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, રથવીર, સ્થવિર, ગણાચ્છેદક આદિની પદવીઓના અધિકાર હોય છે. બધા સમુદાયના ઉપરીને ગચ્છાધિપતિ, આચાર્ય, ગણી વગેરે કહેવામાં આવે છે. તેઓ શિષ્યોને સૂત્રના અર્થ ભણાવે છે, તેની સાર સંભાળ રાખે છે, ધર્મ માર્ગમાં પ્રેરણા કરે છે, આડે માર્ગે જતા હોય તો વારે છે, વારંવાર પ્રેરણા કરી આગળ વધારે છે. ઉપાધ્યાયજી સૂત્રનો પાઠ આપે છે, પ્રવર્તક ધર્મક્રિયામાં પ્રવર્તાવે છે, સ્થવિર જ્ઞાનમાં અને ક્રિયામાં તથા વર્ષોમાં વૃદ્ધ હોય છે, ચારિત્રના માર્ગમાં સિદ્ધાતા ઉત્સાહ ભંગ થતા શિષ્યોને તે ઉત્સાહિત કરે છે, ચારિત્રમાં સ્થિર કરે છે. ગણાવચ્છેદક ગચ્છના સમુદાયને વસ્ત્ર પાત્રાદિની બધી સગવડ કરી આપે છે. આ સર્વ સ્થવિર કલ્પમાં હોય છે.
બસ વિશેષ આપણને અહીંયા એનું મહત્ત્વનું નથી, માત્ર જાણકારી આપણને થાય. કંઈ કોઈ અત્યારે સાધુ તો એટલે સ્થવિર કલ્પના જે છે, સ્થવિર સાધુ એની વાત મૂકી છે કે જે સામાન્ય રીતે ગચ્છવાસ છે, સ્થિરવાસ છે, સમૂહમાં જે વિચરે છે એ બધા સ્થવિર સાધુઓ, અને એનું કર્તવ્ય કીધું છે, એના આચાર કીધા છે, એનો કલ્પ કીધો છે. આમાં કોઈ પ્રશ્ન ન હોય તો આપણે આગળ વધીએ.
ઉપાધ્યાયજીનો સૂત્રનો પાઠ આપે છે, પ્રવર્તક ધર્મક્રિયામાં પરતાવે છે, સ્થાવિર જ્ઞાનમાં અને ક્રિયામાં તથા વર્ષોમાં વૃદ્ધ હોય છે. ચારિત્રના માર્ગમાં સિદ્ધાતા ઉત્સાહ ભંગ થતા શિષ્યોને તે ઉત્સાહિત કરે છે, ચારિત્રમાં સ્થિર કરે છે. ઘણા વચ્છેદક ગચ્છના સમુદાયને વસ્ત્ર પાત્ર આદિની બધી સગવડ કરી આપે છે. આ સર્વ સ્થાવિર કલ્પમાં
આ બધાનો સમાવેશ થાય. આચાર્ય, ગચ્છાધિપતિ, ગણી, ઉપાધ્યાય, પ્રવર્તક, આ જેટલા જેટલા પ્રકાર હોય એ બધા શેમાં આવે? સ્થવિર કલ્પમાં. આગળ
સાધ્વીઓમાં પણ મુખ્ય આગેવાનને પ્રવર્તનની કહે છે. તેની નિશાએ બીજી બધી સાધ્વીઓ તેની આજ્ઞામાં રહે છે. આ પ્રવર્તનની સૂત્રાર્થની જાણકાર હોય છે. જ્ઞાન અને ઉંમરમાં પણ વૃદ્ધ ઠરેલ હોય છે. બધી સાધ્વીઓને યથાયોગ્યપણે સાધ્વીજીના માર્ગમાં પ્રવર્તાવે છે, સૂત્રાર્થ ભણાવે છે, ચારિત્રમાં અસ્થિરને સ્થિર કરે છે, એને મહત્તરાક પણ કહે છે.
સાધ્વીઓની અહીંયા વાત મૂકી છે કે સાધ્વીઓમાં પણ પ્રવૃત્તિની અને મહત્તરા એવા ભાગ છે. એટલે આ બધા ભેદ પ્રભેદ એ બધા સંપ્રદાયને અનુલક્ષીને છે. કોઈ જગ્યાએ કંઈ નામ હોય, કોઈ જગ્યાએ કંઈ હોય, એટલે આપણે એ બધી અત્યારે ભેદ પ્રભેદની અંદર જોવું હોય, અને એ શબ્દ પ્રયોગ તો કોઈ જગ્યાએ જુદા જુદા થતા જ હોય છે. એટલે પણ એનું કામ શું હોય છે કે બધી સાધ્વીજીઓને ચારિત્રમાં સ્થિર કરવું, એમાં અર્થ શબ્દ છે સૂત્રાર્થના જાણકાર હોય છે. સૂત્રાર્થના એટલે અર્થ, માત્ર સૂત્રોના નહીં, સૂત્રો ગડગડાટ બોલે, સૂત્રો ગડગડાટ બોલે, પણ એ જ્યારે એના નાયક હોય છે, એની મહત્તરા હોય છે, જે પ્રવૃત્તિની છે, એની વિશેષતા શું છે કે એ સૂત્ર જાણે છે એટલું જ નહીં, અર્થને જાણે છે. અને એ આપણે યોગની અંદર કહ્યું છે કે પહેલું સૂત્ર અને પછી અર્થ, સૂત્ર જાણવા અને અર્થ જાણવા. જો અર્થ ન જાણીએ તો સૂત્ર જાણવાનો પાઠ એ તો શુકપાઠ થયો, એટલે પોપટ પાઠ. પોપટ પણ સૂત્ર પાઠ તો બરોબર કરે, જેવો એને ટ્રેનિંગ આપી હોય એ જ પ્રકારે કરે, એમાં કાંઈ ફેરફાર કદાચ બીજાની ભૂલ થાય પણ પોપટની. ટેપ રેકોર્ડર સીડી છે એ શું છે? પાઠ છે. જેવું એની અંદર ફીડિંગ કર્યું હોય એવું બધું રિપીટ થયા કરે. પછી ઊભા રહ્યો કેસેટ થોડીક બંધ રાખી કે આનો અર્થ શું, તો એ કંઈ સમજાવે નહીં. તો જીવને સ્વાધ્યાયમાંથી સમજણ આવે, વિવેક આવે, એ આવા સ્વાધ્યાય જે છે જીવંત એમાંથી આવે. અર્થ સહિતનું વાંચન કરવું, વિચારવું, એટલે મનન, ચિંતન, આ બધા સ્વાધ્યાયના પેટા વિભાગ છે. એ જ્યાં સુધી, એટલે સ્વાધ્યાય પાંચ પ્રકારે ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય પૂરો થતો નથી. તો પાંચ પ્રકાર કયા સ્વાધ્યાયના? બોલ હા, પરાવર્તના, પરિવર્તના અને પરાવર્તનામાં શું ફેર? શું બરાબર? હા, વારંવાર રિપીટ કરવું, રિવિઝન, પરિવર્તન તો ચેન્જ થયું. હે, એ પછી આવે છે પૂછના, વાંચના, પૃચ્છના, પરાવર્તના, પછી અનુપ્રેક્ષા અને ધર્મકથા. ધર્મકથામાં તો આવે એનો વિનિયોગ, જે કંઈ આપણે જાણ્યા છીએ, સમજ્યા છીએ, એનો કોઈની સાથે ધર્મકથાના રૂપમાં, ધર્મવાર્તાના રૂપમાં વિનિયોગ થવો. વિનિયોગ થવાથી આ છેલ્લું સૂત્ર, કારણ શું કે વિનિયોગ થવામાં હું શું સમજ્યો છું, એ સાચું છે કે નહીં એ પણ ખબર પડે. જે સમજીએ છીએ આપણી સાથે એ પણ શું સમજ્યા છે, એ જ્યારે વિનિયોગ થાય ત્યારે ખબર પડે કે એમણે એ વાત સમજાણી છે કે નથી સમજાણી. અને પાંચેય તત્વ જ્યાં સુધી પૂરા ન થાય ત્યાં સુધી એને આપણા દર્શનમાં સ્વાધ્યાય કીધો નથી. આપણે એક વાંચી લઈએ એટલે સમજીએ કે સ્વાધ્યાય થઈ ગયો, પણ મનન ન થાય, ચિંતન ન થાય, પરાવર્તના એટલે વારંવાર એ પાઠ કંઠસ્થ થાય. પરાવર્તના કરવાથી શું થાય કે જ્ઞાનીઓએ જે શબ્દમાં, જે ભાષામાં કહ્યું છે એ જ ભાષામાં આપણની સ્મૃતિમાં રહે, આઘું પાછું કંઈ થાય નહીં. પરાવર્તના કરવાથી એને રિવિઝન કહે છે. છોકરાઓને શું કહીએ છીએ આપણે કે મેં વાંચી લીધું છે, તો આપણે શું કહીએ? રિવિઝન કર, કારણ કે પરીક્ષામાં લખવાનું છે તારું વાંચેલું, જો રિવિઝન કર તો જે છે એ પ્રમાણે લખીશ તો માર્ક મળશે, તારું ડાપણ કરીશ તો માર્ક મળશે. એમ આ પરાવર્તના છે. અને પછી એનું અનુપ્રેક્ષા છે, ચિંતન મનનથી અનુપ્રેક્ષા થાય છે. અને ધર્મકથા એટલે પરિવિયોગ, આ પરીક્ષાનું પેપર આપવું ને એ ધર્મકથા છે, કે ખબર પડે પૂછ્યું છે શું, તો લખશ શું, સમજે છે શું અને બતાવે છે શું, વગેરે વગેરે. તો એ અહીંયા મૂક્યું છે સૂત્રાર્થ, અર્થ, અર્થને જાણવા એ બહુ મહત્વનો છે. આગળ
આ સ્થવિર કલ્પમાં રજોહરણ અને હુંપતિ એ બંને તો અવશ્ય હોય છે, ઉપરાંતમાં વસ્તુ રાખવામાં આવે છે, એક ગરમ ઊનનું વસ્ત્ર, બે સૂતરના ઓઢવાના વસ્ત્રો, એક ચોલપટ્ટો નીચે પહેરવાનું, સંથારો પાથરવાનો સુવા માટે અને તેના ઉપર પાથરવાનો ઉત્તરપટ્ટો, આટલા વસ્ત્રો તેઓ ઓછામાં ઓછા રાખે છે. ખાવાને માટે પાત્ર રાખવામાં આવે છે અને પાત્ર રાખવાને જોડી પ્રમુખ પાત્ર ઉપયોગી ઉપકરણો હોય છે. આ સિવાય જરૂર પડતા પુસ્તકો ગ્રહસ્થો પાસેથી તેઓ વાંચવા ભણવા લે છે અને જરૂર ન હોય ત્યારે તે પાછા આપી દે છે.
બસ આપણે આમાં તો સાધુઓના આચાર જ છે અને આ આચાર કોઈ સ્થિર નથી, આ તો બધા ફરતા છે, એટલે કોઈ તત્વજ્ઞાનની ચર્ચા નથી. આ જે છે સમાચરી છે, કોઈ ગચ્છમાં કંઈ હોય, કોઈ સંપ્રદાયમાં કંઈ હોય, તો એની અંદર આપણે આમાં ન પડીએ તો આપણે આગળ જ વધીએ.
સાધુ કરતા સાધુ
આપણે જો જવા દઈએ તો બસ ઘરે વાંચી લેવા. બસ અહીંયાથી આપણે હાલો ચલો નહીં. ત્યાગી જીવનથી શરૂ કરો. 149 ચારે પ્રકારના સાધુઓના આચાર ભેદ આપણે પૂરા કરીએ, કેમ કે સાધુઓ, સાધુઓના આચાર ભેદ એ બધી સમાચારી સાધુ વ્યવસ્થાનો ભાગ છે. ત્યાગી જીવન 149
આ ચારે પ્રકારના સાધુઓ ત્યાગી જીવનવાળા હોય, ચારિત્રના માર્ગમાં સર્વ પ્રકારના પાપના આરંભોને ત્યાગ કરે છે, પરાધીનતાના કારણરૂપ ઘર, કુટુંબ, સ્ત્રી વગેરે બંધનો મૂકી દે છે, સદા આત્મ ઉપયોગ જાગૃત રાખે છે, શરીરની શોભાના કારણરૂપ સંસ્કારો કરતા નથી, માથાના કેશનો લોચ કરે છે જેનાથી પ્રમાદ વધે, આત્મભાન ભૂલાય તેવા સંયોગોનો મનુષ્યાદીનો પરિચય કરતા નથી, પરની અપેક્ષા રાખતા નથી, આત્મબળ ઉપર શ્રદ્ધા રાખીને બધી પ્રવૃત્તિ કરે છે, મનને નિર્વિકારી રાખે છે, બીજાને દયા ઉત્પન્ન થાય એવી કંઈ પણ યાચના કરતા નથી, પણ ધર્મના નિયમ પ્રમાણે જે સ્વાભાવિક ભિક્ષામાં મળી આવે તેમાં સંતોષ માને છે, ક્રોધાદિ કષાયોને દૂર કરે છે, પાંચ ઇન્દ્રિયોને વશ કરે છે, તેના ઇષ્ટ કે અનિષ્ટ વિષયોમાં રાગદ્વેષ કરતા નથી, જ્ઞાન અને ક્રિયામાં દેશકાળ અનુસારે પ્રવૃત્તિ કરતા ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરવામાં આવે છે.
બસ આ સાધુ કોઈ પણ પ્રકારના હોય ચારમાંથી, પણ આ બધાનું કોમન શું? ત્યાગી જીવન. સાધુઓનું જીવન એ ત્યાગી હોય છે. શાસ્ત્રની અંદર સાધુ અને સાધક એ બંનેને સમકક્ષ ગણ્યા છે. સાધક છે એ પણ સાધુ જ છે, અને એને જેને સાધક થવું છે, સાધક જે થાય છે એ સાધુ જેવું જ જીવન જીવે છે. પછી દીક્ષા લેવાની એ આખી જુદી પ્રક્રિયા છે, કોઈ વિશેષ પ્રકારનો સંપ્રદાય છે, પરંતુ એને આત્મજીવનની આત્મતત્વ પામવાની સાધના તો એ કરવી જ છે. એટલે આપણે જેને કૃપાળુદેવે એ શબ્દ મૂક્યો છે મુમુક્ષુ, તો આ બધું જે કાંઈ વાત, મુમુક્ષુ, સાધક અને સાધુ, આ બધા સમકક્ષ છે. એક કોઈ પણ પ્રકારનો વ્યવહારને અંગીકાર કરે છે, અને કોઈ એક વિશેષ પ્રકારનો વ્યવહાર અંગીકાર થાય અથવા ન થાય તો પણ એ સાધુ છે. કારણ કે સાધુ જીવન છે એ છઠ્ઠું ગુણસ્થાનક છે, અને ચોથું ને પાંચમું સમ્યકત્વ પ્રાપ્ત થાય અને અંશે ત્યાગ થાય, એ બધા સાધક અને સાધુ બધું સમાન છે. તો ત્યાં જ્યારે જ્યારે સમજ લઈએ ત્યારે એ સમજ લેવાની કે જે મુમુક્ષુ છે, આપણને વધારે પરિભાષા સમજાય જે પરિભાષામાં આપણે અભ્યાસ કરીએ છીએ મુમુક્ષુનો. તો અહીંયા ત્યાગી જીવન હોવું જોઈએ, મુખ્ય આધાર શું? ત્યાગ. અને એક કૃપાળુદેવે શું કહ્યું છે આત્મસિદ્ધિમાં, જ્યાં સુધી ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્ય ન હોય ત્યાં સુધી જ્ઞાન ન થાય. હવે ત્યાગ અને વૈરાગ્ય ન હોય ને સાધુપણું હોય તો પણ જ્ઞાન નથી. જ્ઞાન થવાનો આધાર શું છે? વૈરાગ્ય. જગતના તમામ પદાર્થો પ્રત્યે વૈરાગ્ય, આસક્તિ છૂટી જાય, મોહ છૂટી જાય, મમત્વ છૂટી જાય, એક પણ પદાર્થ પ્રત્યે સુખની બુદ્ધિ ન રહે, હિતની બુદ્ધિ ન રહે, મોહ ન રહે, જ્યારે આવી પોતાની મનની ચિત્તની શુદ્ધિ હોય, આવી સ્થિતિ થાય, આ વૈરાગ્ય વિના ન થાય. અને વૈરાગ્ય ક્યારે જન્મે? વસ્તુનું સ્વરૂપ જ્યારે ઓળખે, પદાર્થનું સ્વરૂપ ઓળખે, અને પદાર્થના સ્વરૂપમાં એને ઓળખવું એ છે કે આ સ્વ છે કે પર છે, સ્વ છે કે પર છે. તો સુખ શેમાં છે? સ્વમાં છે. જો પરમાં સુખ નથી એટલે વસ્તુનું સ્વરૂપ ઓળખાય કે જે સંયોગો છે એનેથી મળતું સુખ એ તો પરનું સુખ છે, સ્વાધીન નથી પણ પરાધીન છે, તો ત્યાં એને આસક્તિનું તત્વ ઓછું થાય, વૈરાગ્ય વધે. જેટલો જેટલો જીવને પર સાથેનો સંયોગ છે એટલો એટલો પોતે પોતાના સ્વસુખથી દૂર છે, નિજ સુખથી દૂર છે, નિજાનંદથી દૂર છે. કારણ કે અત્યારે બધું જ જે છે એ આશ્રિત છે, કોઈના ઉપર અવલંબિત છે, કોઈના ઉપર આધારિત છે, અને જેના ઉપર આધારિત છે, જે પદાર્થ ઉપર, જે વસ્તુ ઉપર, જે સંયોગ ઉપર, જે સંબંધ ઉપર, એ બધું પર છે, એ કાયમી પોતાનું નથી. માટે આવી વિચારણા જ્યારે કરે જીવ ત્યારે એ વિચારણાના પરિણામે એને જીવનમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. વિચાર કરે તો વૈરાગ્ય થાય. વૈરાગ્ય થવાનું મેં પૂછ્યું, વૈરાગ્ય ક્યારે થાય? કે વિચાર જ ન કરે તો વૈરાગ્ય ન થાય. ક્યાં કહ્યું છે? આ જગતનો વિચાર કરવામાં આવે તો તેના પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયા વિના રહે નહીં. કૃપાળુદેવે મહાત્મા ગાંધીજીને પત્રો લખ્યો છે એમાં લખ્યું છે કે આ જગતના પદાર્થોનો જો વિચાર કરવામાં આવે તો તેના પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયા વિના રહે નહીં. તો વૈરાગ્યનો મૂળ વિચાર છે અને વિચારનું મૂળ સત્પુરુષનો બોધ છે. ચિંતન છે એ તત્વ અનુસારી થવું જોઈએ, વચનાનુસારી થવું જોઈએ. સ્વચ્છંદ અનુસારી ચિંતનથી કોઈ દિવસ બોધ પ્રાપ્ત ન થાય, સમ્યક દર્શન ન થાય, જ્ઞાન ન થાય. પણ તત્વ અનુસારી ચિંતન હોય, વચન અનુસારી ચિંતન હોય. એને વચન કોનું, કોનું વચન માનવું, કયું શબ્દ કીધો છે તે પ્રાપ્ત કરવા,
વચન
વચન કોનું, સત્ય કેવળ માનવું. વચન માનવું ખરું પણ કોનું માનવું, નિર્દોષ નરનું. કેવો નિર્દોષ નર છે કે તે જેણે અનુભવ્યું, એ જે વાત કરે છે એ વાત એણે અનુભવી છે. એટલે હવે ક્યાં કોઈ પ્રશ્ન રહેતો, એની સત્યતા અસત્યતા એની પ્રમાણિકતા એના ઉપર કોઈ પ્રશ્ન રહેતો નથી. પ્રમાણભૂત છે, કારણ કે અનુભવથી વધારે બીજું કોઈ મોટું પ્રમાણ નથી. તો અહીંયા ત્યાગ ઉત્પન્ન થાય આ બધાને માટે આવશ્યક છે. અહીંયા એ ત્યાગની અંદર જુદા જુદા ત્યાગ શેના ઉપર, તો પહેલા વહેલા શું કહે છે, પાપના આરંભોનો. એક એક વસ્તુ પકડાય એટલી પકડો. જેણે વાંચ્યું છે, કોણે વાંચ્યું છે, બેને કહો ત્યાગ શેનો કરવો. પહેલો કહ્યું કે પાપના આરંભનો ત્યાગ, પછી ઘર કુટુંબ સ્ત્રી એટલા સ્વજન પરિજન જે બંધનના કારણો હોય એનો ત્યાગ, બીજું, ત્રીજું શરીરની શોભાના કારણરૂપ વસ્ત્ર અલંકાર વગેરે જે કાંઈ છે અને બધા બ્યુટીના સાધનો છે વગેરે બધું તેનો ત્યાગ, ત્રીજું, ચોથું. એટલે એ શરીરની શોભામાં વાળ વગેરે બધું આવી જાય છે, પછી પ્રમાદ વધે એવા સંયોગોનો ત્યાગ, એનો પરિચય ન કરો એટલે ત્યાગ કરો. જ્યાંથી પ્રમાદ વધે છે તો એનો ત્યાગ, પછી મનને નિર્વિકારી રાખે છે અને તેવી કંઈ પણ યાચના કરતા નથી. પણ એ શું છે, સમજાવો તો પુનિતાબેન. એમાં સંતોષ માનવો, કોઈની સાથે એવી વાત ન કરવી જોઈએ કે સામાને દયા આવે, અરે અરે એને તો બિચારાને કેદી ભજીયા ખાવા મળે. બોલો લ્યો, હવે એને દીક્ષા લીધી છે એને ભજીયા ખાવાના છે અને તારે ખવડાવવાના છે. અને આપણે વાત કરતા હોય તો કે છે કે એને તો પેલા આ સાધુની વાત છે, દોસ્તો આપણો પછી આવશે. પહેલાં વહેલાં એણે કોઈ દિવસ એવા વાક્ય પ્રયોગ કરવા જોઈએ નહીં કે જેથી કરીને સામાને દયા આવે. શું કરીએ અમે તો આમ છીએ, અમે તો જાય ગયો, તમારે ત્યાં તૈયાર હોય તો મળે, ન હોય તો ન મળે, આવું એને કાંઈ બોલાય. નિયમ પ્રમાણે ભિક્ષામાં જે આવે તેમાં સંતોષ. વાત પૂરી થઈ ગઈ, મળ્યું તો ભલે, ન મળ્યું તો ભલે, વાંધો સારું થયું ને, ગયો નહીં આગળ. ચાલો હે, એ થઈ જાત એમ, એ તો કો ભગત મળી રહેત કા અપાશ્રય આવીને વોરાવી જાય, બરોબર ને. એ વાત કરે કે આની આ બહુ છે, પછી એમ કે આ મહારાજને બહુ ખપચો કહેતા હતા, એ વાત કરતા હતા, એટલે પછી આ શ્રાવક સમજે કે આપણે ધર્મ કરવા માટે આ જ છે, બીજું કંઈ છે નહીં. એટલે ટિફિન ભરીને એને સેટિંગ થઈ ગયું. ચાલો આગળ, પછી કષાયોનો ત્યાગ કરે છે. હવે જો બહુ મહત્વનો, અત્યાર સુધી પદાર્થની વાત આવી, હવે ભાવ ધર્મ ઉપર એમ, કષાયોનો ત્યાગ, પછી પાંચ ઇન્દ્રિયોને વશ કરે છે. એટલે એના વિષયોમાં એ રાગ દ્વેષ કરતા નથી, એટલે વિષય પ્રત્યેની વાસનાનો ત્યાગ, વિષય પ્રત્યેની વાસનાનો ત્યાગ. અને કરે છે શું? જ્ઞાન અને ક્રિયામાં દેશ અનુસાર પ્રવૃત્તિ કરે છે બસ. અને એ કરતાં કરતાં ગુરુની પાસે દીક્ષા અનુકૂળતા જ્યારે આવે અને એવી સ્થિતિ થાય ત્યારે એ દીક્ષા પણ લઈ લે છે. તો ત્યાગી જીવન આ મહત્વનું પાસું છે સાધકનું, મુમુક્ષુનું. એને કેવી રીતે આગળ વધવું? ચારિત્રમાં વાત ચાલે છે, ચારિત્રના અધિકારમાં. આપણે અત્યારે અધિકાર કયો ચાલે છે? ચારિત્રનો, કે ભાઈ નિર્જરા કરવી છે, કર્મોથી મુક્તિ જોઈએ છે, નવા કર્મો બંધાવા દેવા નથી, આશ્રવ જાણ્યો એનું પરિણામ બંધ જાણ્યું, સંવર જાણ્યો એ તો ભાઈ કર્મને આવતા રોકાય છે, પણ જૂના કરેલા છે એનું શું કરવું, એટલે નિર્જરા જાણી. અને નિર્જરા કેવી રીતે થાય? તો ભાઈ તપથી થાય. એ તપ કરવા માટે ત્યાગી જીવન તપ કરી શકે? ભોગમાં રહેલો તપ શું કરવાનો છે? તો ચારિત્રની આરાધના કરવાથી સંવર પણ થાય અને નિર્જરા પણ થાય. નહીં તો માત્ર સંવર કરે અને નિર્જરા ન થાય. તો આ બધાનો સાર, તત્વનો સાર ચારિત્ર છે. દર્શન અને જ્ઞાન એનો સાર ચારિત્ર છે. જો દર્શન અને જ્ઞાન છે અને ચારિત્ર નથી તો એ પૂર્ણતાએ કર્મથી મુક્ત થઈ શકતો નથી. કારણ કે જે કંઈ કર્મ છે એને કારણે જે સંસાર ઊભો થયો છે એ પ્રતિબંધ સ્વરૂપ છે. એ પ્રતિબંધ એને દ્રવ્યના પણ છે, ક્ષેત્રના પણ છે, કાળના પણ છે અને ભાવના પણ છે. સર્વ પ્રકારના પ્રતિબંધથી મુક્ત થયા વિના કેવળ મુક્ત થઈ શકાતું નથી. તો ચારિત્ર એ પ્રતિબંધથી મુક્ત થવાનો માર્ગ છે. પછી અપેક્ષા ભેદે એ બદલાય. એક મુમુક્ષુ છે, એથી આગળનો સાધક છે, પછી સાધુ છે, આ બધા એના ચડતા ક્રમ છે. પણ એ જે છે એને ચારિત્રની પાલના એ તો અવશ્ય છે. એટલે કોઈ તીર્થંકરને જન્મજાત જ્ઞાન છે તો એને હવે ચારિત્રની આવશ્યકતા નથી, એવું ખરું? જ્ઞાન તો છે, શ્રદ્ધા છે, સમ્યક દર્શન તો એને જન્મથી છે, સંકિત થઈ ગયું એટલે મુક્તિ તો થવાની જ છે. અને એના જ્ઞાનમાં તો એવું છે કે આ ભવે જ મુક્તિ છે. તો પછી મૂકને માથાકૂટ મેલ છોડીને કે શું કામ જવું જોઈએ બીજે? તદ ભવે મુક્તિ છે એવું એને શ્રદ્ધાન જિનેશ્વરને, તીર્થંકરનો આત્માને તો જન્મથી ત્રણ જ્ઞાન છે, એટલે એને તદ્ભવ મુક્તિનું જ્ઞાન પણ છે. અને છતાં પણ આ બધા જ પ્રતિબંધો છે, એ પ્રતિબંધથી મુક્ત થયા વિના એ મુક્ત અવસ્થા જ્ઞાનમાં છે એટલે પ્રાપ્ત થતી. ચારિત્ર એ રત્નત્રયની અંદરનું એક બહુ આવશ્યક પગલું છે, એને વ્યવહાર કહેવાય છે. અને જ્ઞાન અને દર્શન એ નિશ્ચયમાં આવે છે. નિશ્ચયથી મુક્તિ છે, નિશ્ચયથી આત્મા અબંધ છે, નિશ્ચયથી આત્મા અસંગ છે. પણ થાય ક્યારે? જ્યારે પરમાર્થ કરે તો, નહીં તો નહીં. માટે ચારિત્ર અદ્ભુત વસ્તુ છે. તમામ વ્યવહાર ચારિત્ર કહો, નિશ્ચય ચારિત્ર કહો, પણ નિશ્ચય ચારિત્ર એટલે નિશ્ચયને લક્ષ્યમાં રાખીને આદરવામાં આવતું ચારિત્ર અથવા આચરણ. તો ચારિત્ર બહુ મહત્વનું છે. એટલે અહીંયા નવ તત્વને સમજાવ્યા પછી કયો અધિકાર આપ્યો? ચારિત્રનો અધિકાર. કે ઘણીવાર લોકો સમજે છે કે સમજ્યાથી વાત પૂરી થઈ જાય છે, પણ સમજ્યાથી વાત પૂરી થતી નથી. જે સમજ્યા છે તે જ વસ્તુ પ્રમાણે એને આવી ભૂલ ન થાય એટલે આત્મસિદ્ધિની પહેલી ગાથામાં કીધું કે જે સ્વરૂપ પામ્યો દુઃખ. સાહેબ હું સમજી ગયો, હું સ્વરૂપ સમજી ગયો, તો બાકી વાત પૂરી થઈ ગઈ ને? આવી ભૂલ કરે મુમુક્ષુ કરી જાય. એટલે કૃપાળુ દેવે કઈ ગાથા આપી? આઠમી ગાથા આપી. તત્વજ્ઞાનની વાત પછી કરી કે પેલા જે જે તું સમજો છું ત્યાં ત્યાં તે જો ચારિત્રને ભૂલીને સમજવાની વાત કરીશ, માં હિંસાથી પાપ થાય છે હું જાણું છું અને હિંસા છોડતો નથી, આરંભ સમારંભથી પાપ છે એ હું જાણું છું પણ એનાથી હું નિવૃત્ત થતો નથી. તો આ વસ્તુ છે એ ન રે એટલે જ્ઞાનીઓએ જબરજસ્ત શબ્દ જૈન દર્શનમાં ચારિત્ર લેવું એટલે સમજણ અનુસાર આચરણ કરવું. અત્યારે ચારિત્ર નથી કે ઓઘોને મુપત્તિ ધારણ કરવા એટલે ચારિત્ર લીધું. એ ઓઘો મુપત્તિ હોય તોય ચારિત્ર ન હોય, અને ઓઘો મુપત્તિ ન હોય તો પણ ચારિત્ર હોય. તો ચારિત્રને આ સમજણના આચરણ ભાગ રૂપે છે. રૂપિયાની બે બાજુ હોય, એક બાજુ એની મોર મારી હોય, બીજી બાજુ એની કિંમત લખી હોય. પણ એ કિંમત લખી છે અને એની અધિકૃત મોહર નથી તો ન આવે. અને મોહર છે પણ કેટલો, 5નો સિક્કો, 10નો, 25નો, 100નો, તો પણ મૂલ્ય નક્કી નથી થતું. એમ આ જિનેશ્વરની આજ્ઞાની મોહર જોઈએ અને જુદા જુદા પ્રકારના ચારિત્ર જોઈએ, એના અનુસાર નક્કી થાય કે તારું ચોથા ગુણસ્થાનકનું છે, પાંચમા ગુણસ્થાનકનું છે, છઠ્ઠા ગુણસ્થાનકનું છે. આ 14 સુધીમાં પરફેક્ટ આવી જાય મોર બધી. તો અહીંયા ચારિત્રને બહુ મહત્વ આપ્યું છે. આગળ
આત્મજાગૃતિ વિનાના કેવળ કર્મકાંડમાં ક્રિયામાર્ગમાં આનંદ માણનાર ગુરુથી આત્મકલ્યાણ થતું નથી, કેમ કે તેઓની પ્રવૃત્તિ અંધ માણસના જેવી છે, જેઓ પોતે જ્ઞાન વિના ખરો માર્ગ જાણી શકતા નથી. તેઓ બીજા પોતાના અશ્રિતોને કેવી રીતે આગળ વધારી શકશે? તેમજ જે જ્ઞાનના જાણકાર હોવા છતાં પોતે તે માર્ગમાં પ્રવૃત્તિ કરતા ન હોય તેઓ પણ પ્રભુના માર્ગના નાયક થવાને લાયક નથી. જ્ઞાન દેખતું તો છે પણ યથાયોગ્યપણે પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરતું ન હોવાથી ચાલવાની તાકાત વિનાનું તે જ્ઞાન પાંગળું છે. માટે આત્મજાગૃતિથી ભરપૂર તેમજ તત્વજ્ઞાન અને ઉત્તમ ચારિત્રમાં પ્રવૃત્તિવાળા ગુણવાન ગુરુની પાસે આત્મકલ્યાણના ઈચ્છક જીવોએ સંસારથી પાર પામવા માટે ચારિત્ર ગ્રહણ કરવું અને તેમની પાસે તેમની નિષ્ઠાએ રહેવું.
બસ અહીંયા શું વાત મૂકી છે? ચંદ્રિકાબેન, તમે વાંચ્યું એની અંદરનો કોઈ મુદ્દો તમને જે સ્પર્શ્યો એ કહો કે આમાં આટલી વાત આવી છે.
આત્મજાગૃતિથી ભરપૂર હોય અને તેવા જ ઉત્તમ ચારિત્રમાં પ્રવૃત્તિવાળા ગુણવાન ગુરુ પાસે જ આત્મકલ્યાણના ઈચ્છક જીવોએ સંસારથી પાર પામવા માટે ચારિત્ર ગ્રહણ કરવું અને તેમની પાસે તેમની
કોની પાસે રહેવું? જે આત્મજાગૃતિથી ભરપૂર છે અને તત્વજ્ઞાન અને ઉત્તમ ચારિત્રમાં જે પ્રવૃત્તિવાળા છે એવા ગુરુ. ગુરુનું અહીંયા લક્ષણ કહ્યું, બે પ્રકારના લક્ષણ કીધા. એક તો ગુરુ આત્મજાગૃતિમાં ભરપૂર છે, એને પડે પડે શેની જાગૃતિ છે? આત્મકલ્યાણની, આત્મહિતની, આત્મકલ્યાણની જાગૃતિની એની ચિંતા છે, પડે પડે ચિંતા છે ભરપૂર. અને તત્વજ્ઞાન અને ઉત્તમ ચારિત્રમાં પ્રવૃત્તિવાળા ગુણવાન. તત્વજ્ઞાન એટલે જ્ઞાનનું સ્વરૂપ વિવેકપૂર્વક જે જાણે છે, અને ઉત્તમ ચારિત્ર કર્મબંધને જે મંદ કરે છે, રોકે છે અને નિવૃત્ત કરે છે. નવા કર્મો બંધાવા દેતા નથી, જૂના કર્મોથી જીવાત્માને છૂટો કરાવે છે. આવી જે પ્રવૃત્તિવાળા ગુણવાન ગુરુની પાસે આત્મકલ્યાણકના ઈચ્છક જીવોએ સંસારથી પાર પામવા માટે ચારિત્ર ગ્રહણ કરવું, એમની નિશ્રામાં રહેવું. ચારિત્રની એક વ્યાખ્યા આપી છે આની અંદર. યથા યોગ્યપણે પ્રવૃત્તિ અને નિવૃત્તિ, ચારિત્રના બે પાસા આપ્યા છે. યથા યોગ્યપણે પ્રવૃત્તિ પણ કરવી અને નિવૃત્તિ પણ કરવી, એટલે ગુણની પ્રાપ્તિ કરવી અને દોષની નિવૃત્તિ કરવી. નહીં તો એક જ પાસું થાય અને બીજું ન થાય, તો કે નહીં. એટલી સરસ રીતે ચારિત્રના બે પાસા, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પ્રવૃત્તિ, ધર્મ કાર્યમાં પ્રવૃત્તિ કરવી અને સંસારના કાર્યમાં નિવૃત્તિ કરવી. ત્યાગમાં પ્રવૃત્તિ કરવી અને ભોગમાં નિવૃત્તિ કરવી. આરંભ સમારંભની અંદર નિવૃત્તિ કરવી અને ધર્મના અનુષ્ઠાનની અંદર પ્રવૃત્તિ કરવી. તો અધિષ્ઠાન અનુષ્ઠાન જે આત્મકલ્યાણના છે તેમાં પ્રવૃત્તિ, અને જે સંસારના આરંભ સમારંભ જે પાપના કારણો છે, નિમિત્તો છે, એમાં નિવૃત્તિ કરવી. તો ધર્મ બે પ્રકારનો છે, પ્રવૃત્તિવાળો અને નિવૃત્તિવાળો. મેં બધી નિવૃત્તિ કરી પણ કાંઈ પ્રવૃત્તિ કરતો નથી. નિવૃત્તિ કરી પણ કાંઈ પ્રવૃત્તિ કરતો નથી. તો સંવર થયો, નિર્જરા કંઈ થતી નથી. નિર્જરા એ નિવૃત્તિની પ્રવૃત્તિ છે અને સંવર એ પ્રવૃત્તિની નિવૃત્તિ છે. શબ્દ પકડાય છે? સંવર છે પ્રવૃત્તિની નિવૃત્તિ છે અને નિર્જરા છે એ નિવૃત્તિની પ્રવૃત્તિ છે. બંને કરવા પડે. અને મોક્ષ સંવર અને નિર્જરાથી છે, એટલે પ્રવૃત્તિ અને નિવૃત્તિથી છે. પણ જે પ્રવૃત્તિ મોક્ષ માર્ગમાં એટલે નિર્જરા લક્ષી હોય એ કરવાથી એને ઉપયોગી ઉપકારી થઈ શકે છે. જીવની સમજ ન હોય જ્યારે ત્યારે શું થાય? કાં પ્રવૃત્તિ કરીને કાં, તો કોઈ નિવૃત્તિમાં જ સમજે કે હું ઘણું કરું છું ને કોઈ પ્રવૃત્તિમાં સમજે હું ઘણું કરું છું. આ બંને પ્રકારનું જ્યાં યોગ્ય છે, એટલે યથા યોગ્ય શબ્દ મૂક્યો છે, કૃપાળુ દેવે પણ મૂક્યું કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, જ્યાં યોગ્ય છે એ સમજવું. સમજવું છે યોગ્ય છે અયોગ્ય છે કેના આધારે નક્કી કરવું? તો પોતાના આત્મકલ્યાણ. કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ. મુમુક્ષુ એ જ છે કે સર્વ પ્રકારની મહાશક્તિથી મુંજાય અને એક મોક્ષને વિશે જ યત્ન કરે. એક અને જ એ મોક્ષની આગળ પાછળ મૂક્યા છે. ઓનલી એન્ડ ઓનલી, ઓનલી વિમલ આવતું હતું. તો એક જ કે એને મોક્ષ જોઈએ છે, તો કે એક મોક્ષ, એ સિવાય કંઈ નહીં. અને જો પ્રયત્ન કરવા છે તો એના માટે જ કરવાના છે. આવો જ્યારે એક લક્ષી મોક્ષ એક લક્ષી સાધક હોય ત્યારે એને યોગ્ય શું અને અયોગ્ય શું એ આપોઆપ સમજાય છે. પત્રાંક 299માં આ વાત મૂકી છે. એટલે વારંવાર આ પરાવર્તના છો. એ કહે છે કે ગમે તે ક્રિયા, જપ તપ કે શાસ્ત્ર વાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે. આ નક્કી જો લક્ષ્ય કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. સત પોતાનો આત્મા, પોતાનો સ્વરૂપ, એના ચરણમાં રહેવું. એ એક જ લક્ષ્ય ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું યોગ્ય છે અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે. સમજાય છે પછી એ સમજાતું જાય છે. ક્યારે થાય? પ્રવૃત્તિમાં હોય તો. એ સમજમાં હોય તો. નહીં તો હું બધું સમજી ગયો તો એને પછી સમજાતું જાય નહીં કે એ તો બધું સમજી ગયો છે. જેમ જેમ પ્રવૃત્તિ કરે તેમ હવે આગળ શું કરવું, તો જે જે કર્યું તો મારે શું કરવું, એ સાચા મુમુક્ષુને પોતાને જ પોતાનું જ્ઞાન, કલ્યાણના માર્ગનું જ્ઞાન થતું જાય છે કે મારે શું કરવું હવે આગળ. અને અનાવશ્યક વસ્તુ છૂટતી જાય અને જરૂરી વસ્તુ ગ્રહણ થતી જાય. પ્રવૃત્તિ નિવૃત્તિનો ક્રમ ચાલુ જ રહે, અને આત્યંતિક નિવૃત્તિમાં પણ ખૂબ પ્રવૃત્તિ હોય. મુનિ ધ્યાનમાં છે તો વ્યવહારની દ્રષ્ટિએ નિવૃત્તિ છે, પણ એના સ્વરૂપના ચિંતનની દ્રષ્ટિએ કેવું ચિંતન છે એનું, કે જગતનો એક પણ વિષય પ્રવેશ કરી શકતો નથી. પોતાના સ્વરૂપની અંદર ધ્યાનમાં એવી લીનતા છે, એવી રમણતા છે, એવી મગ્નતા છે, એવી તાદાત્મ્યતા છે કે જગતનો કોઈ પદાર્થ વચમાં આવી શકતો નથી. આવી પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિ એવી છે કે બીજી કોઈ પ્રવૃત્તિ અંદર પ્રવેશ કરી શકે એમ નથી. તો એ મુનિ નિષ્ક્રિય ન કહેવાય, ધ્યાની છે એ નિષ્ક્રિય. અધિકમાં અધિક એનો ઉપયોગ એ પોતામાં છે, એટલે વધારેમાં વધારે હી ઇઝ ધ મોસ્ટ એક્ટિવ. આંટીભાઈ વાત બેસે છે નિવૃત્તિ પ્રવૃત્તિની, કે ઉપયોગની અપેક્ષાએ અને જે પ્રવૃત્તિમાં છે એને 15-20 પ્રકારના ધંધા છે, 40-50 પેઢીઓ છે, અને બેઠો છે એક જગ્યાએ, 10-12 ટેલિફોન છે, વ્યવસ્થા તંત્ર છે, એનો ઉપયોગ કેટલી જગ્યાએ છે, બધી જગ્યાએ. તો એની એકેયમાં પ્રવૃત્તિ પૂરી હોય એવું નહીં, એ બધે જોડાયેલો છે. એને આનું પણ ખબર છે, આની પણ ખબર છે, આની ખબર રાખે, આની રેખા કરે, ભરી અહીંયા જાય, ભરી અહીંયા જાય, ખંડ ખંડિત એનો ઉપયોગની ધારા છે. અને અનેક વિષયો એના ઉપયોગના છે, અનેક પદાર્થો એના ચિંતનના વિષયો છે. એટલે એકાંગે સર્વાંગે એકરૂપતા એનું ધ્યાન એકેય વસ્તુમાં નથી, બધું ખંડ ખંડિત છે. વળી પાછું કાંઈક એવો, આ તો ભૂલાઈ ગયો, આ રહી ગયું, આ કરવાનું હતું એ ચૂકાઈ જવાયું, આ બરોબર ધ્યાન આપી શકાતું નથી. અને કોઈ વાર પોતે જ ફીલ કરે કે હવે આ જાજુ બધું છે પણ મારાથી બધે પહોંચાતું નથી. કેમ પહોંચાતું નથી? કેમ કે ખંડ ખંડિત ઉપયોગ થઈ ગયો છે. ત્યારે આત્માનું સ્વરૂપ લક્ષી ધ્યાન કરનાર મુનિ એમ કે મારાથી પહોંચાતું નથી, હું હવે આત્મધ્યાન કરી શકતો નહીં. તો વધારેમાં વધારે પ્રવૃત્તિ છે આપણા મગજની અંદર, પ્રવૃત્તિની કલ્પના જુદી છે, એટલે આ વાત થાય છે થોડી વિસ્તારથી, કે પ્રવૃત્તિનો અર્થ જે છે ઉપયોગની ધારા, જે લક્ષ્ય છે એ લક્ષ્યની અંદર ઓતપ્રોત છે, અન્યત્ર ક્યાંય નથી, ત્યારે વધારેમાં વધારે એક્ટિવ છે. પક્ષીની આંખ વિધવા માટે તૈયાર અર્જુન એ જેટલો પ્રવૃત્ત છે એટલા દુર્યોધનને જગત દેખાય છે, ઝાડ દેખાય છે, ને ગુરુ દેખાય છે, ને બધા ભક્તો દેખાય છે, ને ભાઈઓ દેખાય છે, એ પ્રવૃત્ત નથી. તો અહીંયા એ સમજવાનું છે કે યથા યોગ્યપણે પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ જ્ઞાનનું લક્ષણ છે, કે એને જ્ઞાન મળ્યું છે. તો જ્ઞાનનો જાણકાર હોવા છતાં માર્ગમાં પ્રવૃત્તિ ન કરતા હોય તો એ નાયક થવાને લાયક નથી. તો ગુરુ તો એવા હોવા જોઈએ કે જે આત્મજાગૃતિમાં સદા જાગૃત છે, અને ચારિત્રની અંદર પ્રવૃત્તિવાળા ગુણવાન છે. સતત એની પ્રવૃત્તિ શેમાં હોય? ચારિત્રમાં હોય. ચારિત્ર એટલે યથાયોગ્ય પ્રવૃત્તિ, યથાયોગ્ય નિવૃત્તિ. આવું વિવેક જ્ઞાન જેની પાસે છે, આવો ગુરુ, એના કલ્યાણનો ઈચ્છક એવા જીવોએ એની પાસેથી ચારિત્ર ગ્રહણ કરવું અને એની પાસે એની નિશ્રાએ રહેવું. બરોબર છે. આગળ
પાંચ મહાવ્રતો પાળવામાં સાથે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવું. રસ્તે ચાલતા વનસ્પતિ કે ત્રસ આદિ કોઈ જીવની હિંસા કે તેને દુઃખ ન થાય તેની સંભાળ રાખવી. તેવા જીવોવાળી જમીનથી ફળખે થઈને ચાલવું. ચાલતા સાડા ત્રણ હાથ જમીન પર દ્રષ્ટિ પડે તેવી રીતે નીચી દ્રષ્ટિ કરીને ચાલવું. બોલવામાં બહુ જ સાવચેતી રાખવી. બની શકે ત્યાં સુધી વગર કારણે ન બોલવું. બોલવું પડે તો પ્રિય, સામાન્ય, હિતકારી અને સત્ય બોલવું. તે સિવાય મૌન રહેવું. ગૃહસ્થે પોતાને માટે ભોજન તૈયાર કર્યું હોય તેમાંથી સાત્વિક આહાર 42 દોષ રહિત દેહ ટકાવવા અર્થે લેવો. કાંઈ વસ્ત્ર પાત્રાદિ લેવું મૂકવું પડે તે લેતા મૂકતા કોઈપણ જીવને દુઃખ ન થાય, જીવની વિરાધના ન થાય તેવી સાવચેતી રાખવી. મૂત્ર મળાદિ ત્યાગ કરવા પડે તે પણ જીવ વિનાની નિર્દોષ જમીન ઉપર ત્યાગવા. કોઈ જીવને આપણા નિમિત્તે દુઃખ ન થાય તેની સંભાળ રાખવી.
પછીનો પેરેગ્રાફમાં દે.
મનમાં કોઈ અશુભ સંકલ્પ ઉઠવા ન દેવો. ઉઠે તો તરત બંધ કરવો અથવા તે વિચારથી વિરોધી વિચાર વડે તેને બદલાવી નાખવો. સારા વિચારો કરવા અથવા કોઈ પણ સંકલ્પ વિકલ્પ ન ઉઠે તેવી રીતે આત્મ ઉપયોગમાં રહેવો. આ મન ગુપ્તિ છે. સર્વથા મૌનપણું અમુક વખત સુધી રાખવું અને બોલવું પડે તો સૂત્રમાં કહ્યા પ્રમાણે પ્રિય, પથ્ય અને સત્ય બોલવું. આ વચન ગુપ્તિ અને વચન સમિતિ છે. કાયોત્સર્ગમાં કાયાને સ્થિર રાખવી, ધ્યાનાદિમાં અડોલ સ્થિરતા વધારવી વગેરે કારણે ફર્યાફર ન કરવું, પણ અંગોપાંગ સંકોચી સ્થિર થઈને બેસવું. આ શરીરની સ્થિરતા ધ્યાનાદિમાં મનની સ્થિરતા થવામાં ઉપયોગી સાધન છે તેને કાય ગુપ્તિ કહે છે.
પછીની ત્રણ લીટી લઈ લો.
આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠ પ્રવચન માતા કહેવાય છે. માતા જેમ પુત્રનું પાલન કરે છે તેમ સાધુ જીવનનું રક્ષણ કરનારી આ આઠ માતાઓ છે.
કહો,
સાધુ જીવનના કેટલી એમની જાગૃતિ રાખવાની છે કે ક્યાંય પણ હિંસા ન થાય, કોઈના જીવને દુઃખ ન થાય. આ બધું સાધુ જીવનનું મુખ્ય છે. એટલે સાધુ પોતે કેટલો સંકોચથી રહેતો હોય અને એમાં પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિ આઠ પ્રવચન માતા છે એનું બરાબર પાલન કરે. અને એને માતા એટલા માટે કહે છે કે સાધુ જીવનનું રક્ષણ કરે છે,
સંયમ જીવનનું
રક્ષણ કરે.
વિતરાગનો સાધુ કેવો હોય? વિતરાગનો સાધુ કોને કહેવાય? સાધુ પદ એ પંચ પરમેષ્ઠીનું પદ છે. નમો લોયે સવ સાહુણમ, બસ પછી નીચે ઉતરનાનું કંઈ છે નહીં. જે કંઈ જગતની અંદર શ્રેષ્ઠ આત્માઓ છે એ આ પાંચ પદમાં વિરાજમાન છે. તો એનો પ્રારંભ સાધુપદથી થાય છે અને એનું પર્યવસાન એ સિદ્ધપદમાં થાય છે. આવું જબરજસ્ત જૈન દર્શન. તો સાધુપદની મહત્તા તો માત્ર પાંચ મહાવ્રતો પાડે છે એટલું પૂરતું નથી. પહેલી લાઈન કે પાંચ મહાવ્રતનો પાલક છે એ સાધુ છે. તો કે પાંચ મહાવ્રત પાડવા કેવી રીતે? સમિતિને ગુપ્તિનું પાલન સહિત જે પાંચ મહાવ્રત પાલે છે આ સાધુનું સંયમ જીવનની પૂર્ણતા છે. અષ્ટ પ્રવચન માતા, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. પાંચ મહાવ્રત તો કયા છે? મહાવ્રતને અણુવ્રત એ બધા માટે છે. સાધક માટે પણ છે, શ્રાવક માટે પણ છે, ઓછા વધતા પ્રમાણમાં છે. પરંતુ એ મહાવ્રતમાં ગયેલો સાધુ સંયમી છે. અને સાધુ છે જ્યારે વિતરાગ જીવનમાં સાધુપણાની પ્રવજ્યા એટલે ત્યાગી થયો છે, એ જ્યારે સર્વસંગ પરિત્યાગી થયો છે, સર્વ વિરતિના વ્રત જેણે ધારણ કર્યા છે. પાંચ મહાવ્રત એટલે પાંચે પ્રકારના પાપની વિરતિ, એનું વ્રત લીધું છે એટલે સર્વવિરતિ, એ સર્વવિરતિ ધારી સાધુ છે, સર્વ સંયમ ધારી સાધુ થવું જોઈએ. તો એને માટે આઠ પ્રવચન માતા એ બહુ મહત્વનું છે. એમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્ત, એ પંચ મહાવ્રતનો ધારક છે. પણ એની પહેલી સમિતિ કઈ? ઈર્યા સમિતિ. ઈર્યા સમિતિમાં શું છે? પહેલું, એના ચાલવામાં પણ કોઈ જીવને હિંસા કે દુઃખ ન થાય, અને જીવોવાળી જમીન હોય તો એ જરા બાજુમાં થઈને ચાલ્યો જાય. માનો કે ક્યાંય કેડિયારો ઉભરાયું છે, ક્યાંક મકોડાની હાર ચાલી જાય છે, કે નાના નાના જીવોનો ઉપદ્રવ છે, કે બકરીઓનું ગાયોનું ધણ છે, તો સાધુ બાજુમાં થઈને ચાલ્યો જાય. લાકડી છે એટલે ડંડા મારતા મારતા વચમાંથી પસાર થાય હોય જ. તો એક એક વાત, પંચ મહાવ્રત ઉપરાંત સમિતિને ગુપ્તી દ્વારા પૂર્ણ સંયમ, સર્વ સંયમનું પાલન જે કરે છે એ સાધુ છે. વિતરાગના સાધુનું આ ઓળખાણ છે. એટલે જ વિતરાગનો સાધુ આ દુનિયાની આઠમી અજાયબી છે. આ વૈજ્ઞાનિક જમાનાની અંદર આવી પ્રકારનો સાધુ જીવન એક અજાયબી સમાન છે. તો પહેલું એની ઈર્યા સમિતિ, બીજું, હા આપણને તો સમિતિના નામ આવડે છે, અહીંયા એને સમિતિના નામ આપ્યા નથી. આચાર્ય મહારાજે તો એને વ્યવહાર કીધો છે કે શું કરે છે, કે બોલે કદાચ તો પણ સાવચેતી રાખે, વગર કારણે ન બોલે, અને બોલે તો પણ હિતકારી અને પ્રિય અને સત્ય, નહીં તો કે ભાઈ હામાને ગમે એમ નથી તો મૌન રહે. સત્ય બોલવાથી હિંસા થાય એમ છે તો મૌન રહે, પણ બોલવું જેવું ખરું. ના હું તો ગાઈશ. તો બીજું સમિતિ, ત્રીજી વાત શું મૂકી છે? એમાં કેવો કીધો? 42 દોષ રહિત. અને સેના માટે આહાર લેવો? આ બહુ મહત્વનો છે. કેટલા કોળિયા ખાવાના છે? દેહ જેટલી જરૂર હોય સંયમનું પાલન કરવા માટે ક્રિયાયોગ થઈ શકે એટલો એને આહાર લેવો. એટલે વર્તમાન ભાષામાં જેટલી કેલરીની આવશ્યકતા હોય એટલી કેલરી ખોરાક લેવો, એથી વધારે લેવો નહીં. નહીં તો પછી એરટેલ જોઈ લેવાનું કે કોઈ ખાને કે લીએ જીતા હૈ, કોઈ જીને કે લીએ ખાતા હૈ, સત્યમેવ જયતે. પણ અહીંયા સ્પષ્ટ કે સાહેબ આહારની છૂટ છે, પણ દેહ ટકાવવા માટે, દેહને પુષ્ટ કરવા માટે નહીં, દેહને બરાબર મસ્ત અલમસ્ત બનાવવા માટે નહીં. અને આપણા આહારની ચર્યામાં શું આવે? શિયાળો આવ્યો છે તો શું કરશું? અહીંયા બધે દેહ ટકાવવાની વાત છે કે પુષ્ટની વાત છે? તો દેહાર્થ નથી ત્યાં. જો એ દેહ જીવનથી એણે જે ત્યાગ કર્યો છે ને, એ ત્યાગની અંદર દેહપણાની ભાવનાનો પણ ત્યાગ છે, અહીંયા અપેક્ષિત થયું. પછી ત્રીજું, વસ્ત્રપાત્રાદિ વગેરે લેવા મૂકવા પડે તો પણ કોઈ જીવને દુઃખ ન થાય કે કોઈ જીવની વિરાધના ન થાય. ચોથું, મળમૂત્ર એનો ત્યાગ કરવો પડે તો પણ નિર્દોષ જમીન, સૂકી જમીન છે જે જીવજંતુ રહિત જમીન છે, કે જેથી કરીને એ પદાર્થ નાખવાથી કોઈ જીવની ઘાત થાય એવું થાય તો ત્યાં પણ એને ભૂમિનું પ્રમાર્જન કરવું, ભૂમિની શોધ કરીને એ પ્રકારે નિર્દોષ ભૂમિ પર ત્યાગવું. એટલે આપણા નિમિત્તે એક પણ જીવને દુઃખ ન થાય, આ પાંચ પ્રકારની સમિતિ કીધી, પાંચ પ્રકારની સમિતિ. અને પછી ગુપ્તિ, એમાં આપ્યું છે મનગુપ્તિ. મનગુપ્તિ એટલે મનનું કામ શું? સંકલ્પ વિકલ્પ કામ. મનનું કામ બહાર જવું હોય તો મનનું કામ છે, અંદર જવું હોય તો મનનું કંઈ કામ છે જ નહીં. અંતર્મુખ જેને થવું છે એને મનનો વ્યાપાર બંધ કરવો, બંધ કર્યા વિના અંતર્મુખ થવાતું નથી. ભગવાને અંત પ્રવેશ કરીને ધ્યાનની શરૂઆત કરી એમ સુધર્મા સ્વામીએ કલ્પસૂત્રમાં કહ્યું. ભગવાને અંત પ્રવેશ કરીને ધ્યાનનો પ્રારંભ કર્યો. અંત પ્રવેશ કરવાના સૂત્રો, અંત પ્રવેશની અંદર સર્વપ્રથમ મનનો ઉપયોગ એ સમાવો, મનનો જય કરવો, મનનો નિગ્રહ કરવો, મનનો લય કરવો, આ એની ત્રણ પ્રકારની વિધિ કીધી છે. અહીંયા કહે છે એ મનગુપ્તિ કર, કોઈ શુભ અશુભ સંકલ્પ કે બધા જે કાંઈ વિચાર વિરોધી આવે બધો બદલાવી નાખવો. એકેય વિચાર, વિચાર હંમેશા પરલક્ષી થાય છે, સ્વલક્ષી ધ્યાન થાય. સમજો, ફરીથી વિચારજો, જ્યાં વિચાર છે ત્યાં પરલક્ષી છે. ભલે આ પરમાર્થ માટે હોય તો પણ પરલક્ષી છે, અને ધ્યાન સ્વલક્ષી છે. ધ્યાનમાં જવું હોય તો વિચારની માળા તૂટે, વિચારની શૃંખલા તૂટે, વિચારનું અનુસંધાન તૂટે તો જ ધ્યાનમાં પ્રવેશ થાય. ઉપયોગ, ઉપયોગ છે એ ધ્યાનનું સૂત્ર છે, અને ઉપયોગ જ્યાં બહાર જોડાય છે કોઈ પર પદાર્થ સાથે, કોઈ પર વસ્તુ સાથે, કોઈ પર સંયોગ સાથે, તો ત્યાં વિચારની માળા શરૂ થાય છે. આપણે કે શાસ્ત્રોનો વિચાર તો પણ પર થયું ને, શાસ્ત્રોનો વિચાર કર્યો ને, તો ત્યાં બને ત્યાં સુધી સાધુએ શું કરવાનું છે? ધ્યાન, સ્વાધ્યાય અને ધ્યાન. કૃપાળુ દેવે હાથ નોંધની અંદર એક નોંધ આપી છે કે સાધુની દિનચર્યા શું હોય? ધ્યાનમાં જ રહીએ, અને ઉદયના ધક્કાથી ધ્યાન તૂટે, છૂટી જાય ધ્યાન, તો સ્વાધ્યાય કરે. શેના માટે? ત્વરાથી અનુસંધાન કરવું, શબ્દ પડ્યો છે ત્વરાથી, પાછો ધ્યાનમાં જોડાઈ જાય, એ સ્વાધ્યાય એનો ધ્યાનમાં જવા માટેનું માધ્યમ છે, અનુસંધાન છે. મૂળ તો એનું ધ્યાન જ છે, પણ કોઈને કોઈ વિકલ્પ આવી ગયો તો એ વિકલ્પ ગમે તે પદાર્થનો, સંસારનો હશે, જ્ઞાનીની વાણી પકડી લે, ફરીથી આત્મા પકડાઈ જશે અને ફરી આત્મા સાથે જોડાણ કરી લેવાનું. તો આ મનગુપ્તિ, પછી વચનગુપ્તિમાં શું કહ્યું? બને તો ન જ બોલવું. ગુપ્તિનો અર્થ મૌન. સાધુ મૌન જ રહે, કેમ કે એને પ્રયોજન નથી કોઈ બોલવાનું, કંઈ કારણ નથી બોલવાનું. ક્યારે થાય? પર સાથેનો વ્યવહાર થયો ત્યાં બોલવાનું બન્યું ને. બોલવાનું ક્યારે બને? પર સાથેનો વ્યવહાર હોય ત્યારે. તો સાધુને તો સ્વની અંદર લીનતા છે, એટલે મુખ્યતા એના ધર્મની અંદર, એની સાધનામાં તો મૌન જ છે, પણ એ હજુ જ્યાં સુધી પૂર્ણ મુક્ત થયો નથી ત્યાં સુધી કંઈ ને કંઈ પ્રકારનું એવું બને, ઉદયને કારણે બને અને કોઈ એવી સ્થિતિના કારણે ઈચ્છાથી એને બોલવાનું થાય, તો પણ ત્યાં નિયમ શું? પ્રિય, પથ્ય અને સત્ય બોલવું, એ સિવાય કંઈ બોલવું નહીં, એને વચન સમિતિ. અને ત્રીજું કાય સમિતિ. શું કરવું એમાં? કાયાને સ્થિર રાખવી, એટલે ધ્યાનમાં અડોલતા. કાયાનું કોઈ પણ જાતની ઐચ્છિક મૂવમેન્ટ જેને કહીએ, એ ઈચ્છા પ્રમાણે કાયાની કોઈ મૂવમેન્ટ, હલન ચલન, ફરિયાફર કરવું તે નહીં. અને અંગોપાંગ સંકોચીને બેસવું. જો કેટલું બધું કાય ગુપ્તિની અંદર, કે તું આકાશના કેટલા પ્રદેશને રોકીને બેસીશ, ખ્યાલ આવ્યું ને? તો કેટલી જગ્યાએ બધા જીવો તો છે જ ને. હવે તું જેટલા પ્રદેશ પથારો કરીને લાંબો લટ થઈને પડીશ એટલા પ્રમાણમાં બીજા જીવોને તું વિરાધના કરે છે. તારે તારી કાયાને એવી સંકોચ કે મિનિમમ જેટલું હોય એટલી જગ્યા જ આકાશના એટલા જ પ્રદેશો તારે રોકવા, એથી વધારે નહીં. આ પૈડો પાયથળો બેઠો છે લાંબો લ થઈને કા પોળોપટ થઈને. જ્ઞાનીઓએ કેટલે સુધી કીધું છે કે આ તારી કાયા છે ને સંકોચી લે ભાઈ, બીજા જીવો છે એને મોકળાશ. સરસ વાત મૂકી છે. અંગોપાંગ સંકોચીને આ શરીરની સ્થિરતા એ ધ્યાન આદિમાં મનની સ્થિરતા થવામાં ઉપયોગી સાધન છે. એટલું સરસ સૂક્ષ્મ આ છે કે આત્માના પ્રદેશો કંપન થાય, સ્પંદન જેને કહે છે, સ્પંદન બહુ સૂક્ષ્મ શબ્દ છે. કંપન એટલે ધ્રુજારી, એ સ્થૂળ છે અને સ્પંદન છે સૂક્ષ્મ. તો અત્યારે શરીરની અંદર દાખલા તરીકે હું બોલું છું ને આપણા હોઠ જીભ આ બધા કંપન થાય છે, હાથ આ બધું કંપન થાય છે, પણ એને કારણે ત્યાં રહેલા આત્માના પ્રદેશો છે એમાં સ્પંદન થાય છે. એ સેજ સેજ કેમ કે જેની સાથે છે. તો જેમ એક વાસણમાં દૂધ છે તો દૂધની સ્થિરતા શેના ઉપર છે? વાસણની સ્થિરતા ઉપર. વાસણ હાથમાં છે તો વાસણની સ્થિરતા શેના ઉપર છે? પણ હાથમાં કંપવા છે, હાથમાં એને કંપવા થયો છે તો પછી દૂધ હલે કે નહીં? દૂધ હલે કે નહીં? એમ આ જ્ઞાનીઓ કહે છે આત્માના પ્રદેશો શેમાં છે? આત્મા દેહ પ્રમાણ છે, આત્મા દેહ પ્રમાણ છે. હવે દેહ છે એ શરીર પ્રમાણ છે, ઇન્દ્રિય પ્રમાણ છે, અંગોપાંગ પ્રમાણ છે. હવે અંગોપાંગ જો હલતા હશે તો આત્માના પ્રદેશોમાં ત્યાં સ્પંદન છે. હવે ધ્યાન તો શુદ્ધ અને સ્થિર કરવાનું છે, તો સ્થિર ધ્યાન કેવી રીતે થાય? અંગોપાંગ જો હલતા હોય તો. એટલે કહ્યું છે કે અંગોપાંગને પણ સ્થિર સંકોચીને બેસવું. જો જરાક મોકળાશ હોય તો હલનચલન થાય, પણ જેમ કોઈ કેદીને પકડે ત્યારે શું જડબે સલાખ મુસ્કેટાટ બાંધે, મુસ્કેટાટ બાંધે એટલે એ જરાય હલનચલન કરી શકે નહીં. એમ કે છે તું સ્વેચ્છાથી પદ્માસન એક આસન છે. કેવું આસન છે? તો કે કર્મેન્દ્રિય છે હાથ અને પગ, એ હલે નહીં. પદ્માસનમાં એને બદ્ધ પદ્માસન કહે છે યોગની પરિભાષામાં. એકદમ કરીને બરોબર સ્થિર પદ્માસનનો અભ્યાસી હોય ને એને પછી 5 કલાક 6 કલાક પદ્માસનમાં હોય તો એનું શરીરનો કોઈ અંગોપાંગ હલે, બદ્ધ પદ્માસન છે. અને એ શરીર નથી હલતું તો આત્માના પ્રદેશો, એટલે એનું ધ્યાનની કેટલી એકાગ્રતા, કેટલી સ્થિરતા આત્મા. અને જ્યારે એ કંપન થાય ત્યારે કર્મ બંધાય છે. તો અહીંયા કહે છે ને કાય ગુપ્તી, આ 5 સમિતિ અને 3 ગુપ્તી એ અષ્ટ પ્રવચન માતા છે. સાધુને 5 મહાવ્રત પાલન કરવા ઉપરાંત આ પ્રવચન માતાઓનું પાલન કરવાથી ચારિત્રની પૂર્ણતા થાય છે. આ વિતરાગ સાધુનું મિનિમમ ક્વોલિફિકેશન છે કે 5 મહાવ્રત અને 8 પ્રવચનધારી જે સાધુ છે એ વિતરાગી સાધુ છે. હવે આ જે સાધુ આજે મોર્ડન થયા છે એમાં આનું પાલન શું થતું હોય? વાહનો વાપરવા છે, જાત જાતના આરંભ સમારંભ કરવા છે, જાત જાતના એશ આરામના બધા ભોગ ઉપભોગના સાધનોનો બેફામ ઉપયોગ કરવો છે. કોઈ પણ વસ્તુના એક જીવજંતુની વસ્ત્રપાત્રાદિ લેવા કે મળમૂત્રના ત્યાગની વાત કરવી કે કોઈ વાતનું બોલવાની અંદર છે કે જે પ્રકારનું બેફામ બોલવાનું ચાલુ હોય, આ કોઈ જગ્યાએ ક્યાંય સાધુપણાના લક્ષણ? તો સાધુ માર્ગ અલિપ્ત થાય તો વિતરાગનો માર્ગ ક્યાં રહે? ઉપાધ્યાય અને આચાર્ય એ તો પદની વિશિષ્ટતા છે. સૂત્રોને ભણવા ભણાવવા, આચાર્ય એ સંઘનું આદર્શ શાસનનું પાલન કરવું, પણ મૂળ તો સાધુ. એ જો સાધુ નથી તો ઉપાધ્યાય થાય? એ સાધુ નથી તો આચાર્ય હોઈ શકે ખરો? અને સાધુ એટલે પંચ મહાવ્રત અને પાંચ સમિતિને ત્રણ ગુપ્તી યુક્ત, જેનો સંયમ છે, જેનું આચરણ છે, એ જ વિતરાગનો સાધુ. હવે આ શિથિલાચાર્યની અંદર આપણે કે કાળ આવો છે ને ફરાણું આવું છે ને ઢીકણું આવું છે તો જીવનું શું થાય? આ જીવ વૈયાગ્ય જે જેના હેતુ માટે છે એ હેતુ અદ્રશ્ય નથી થતા, હેતુ અદ્રશ્ય થતા નથી. તો એને એના હેતુ પાલન કરવાનું છે. તો એટલી સ્થિરતા, એટલું સૂક્ષ્મ અહીંયા આ ચારિત્ર અધિકાર ચાલે છે. અત્યારે તો આ સાધુનો ચાલે છે, હવે શ્રાવકનો કદાચ આવશે. તો એની અંદર આજે આપણે આટલી વિચારણા કરી કે સાધુના આચારો એમાં ત્યાગ, સાધુના આચારોમાં પાંચ મહાવ્રત, અને સાધુના આચારોમાં પાંચ મહાવ્રતની સાથે આઠ સમિતિ ગુપ્તિનું પાલન વિશેષ અવસર આવ્યું.